ઓમ શ્રી સાયરામ. પરમ પૂજ્ય ભગવાન શ્રી સત્યસાઈ બાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પ્રેમવાહિની ભાગ 7 પાન નંબર 31 મુક્ત થવા માટેનો ભક્તોનો માર્ગ અહીંથી ભાગ 7નો પ્રારંભ થાય છે. જય સાયરામ.
મુક્ત થવા માટેનો ભક્તનો માર્ગ. આ માનવદેહ મેળવવો ઘણો મુશ્કેલ છે. માત્ર એક ગીતમાં તે મળી જતો નથી. શરીર એક ધર્મશાળા છે, મન તેનો રખેવાલ છે, જીવ મુસાફર છે અને તેથી આમાંથી કોઈને કોઈ સાથે સકપણ નથી. મુસાફરને મુક્તિનગર જવું છે. મોક્ષપુરી અર્થાત વિટંબણા વગરની મુસાફરી માટે નામસ્મરણ જેવું ભરોસાપાત્ર કાંઈ જ નથી. એકવાર એ નામની મીઠાશ અનુભવાઈ જાય પછી વ્યક્તિને થાક, બેચેની, કંટાળો લાગશે નહીં. તે પોતાની સાધનાની મુસાફરી આનંદથી, ઉત્સાહથી અને ઊંડી શ્રદ્ધાથી પરિપૂર્ણ કરશે. છતાં આ સાધના સિદ્ધ કરવા સદભાવ કે સદવર્તન ઘણું જ મહત્વનું છે. પાપ ભીતિ વગર સદવર્તન ઉત્પન્ન થતું નથી, ઈશ્વર પ્રીતિ પણ વિકસતી નથી. આ ભીતિ ભક્તિ જન્માવે છે જે ઈશ્વર પૂજામાં પરિણમે છે. જડતા માણસના પતનનું કારણ છે. તે ઘેંટાવૃત્તિ છે. જ્યારે એક ઘેંટું ખાડામાં પડે છે ત્યારે બધા તે જ ખાડામાં પડે છે, તે વિનાશક છે. આને ટાળવા માટે જે કંઈ કરવાનો હોય તેનું સારું અને ખરાબ પાસું, તેની ઉજળી અને કાળી બાજુનો વિચાર કરીને પછી જ કૂદવું જોઈએ. કોઈ ગમે તે હોય, મૃત્યુ તેને છોડશે નહીં. તે બધાને જ ધમકી આપે છે. જે આજે કોઈ બીજાનો વારો તો આવતીકાલે તમારો વારો આવવાનો જ છે. બાગના ખીલેલા ફૂલોને જુઓ. જ્યારે માળી ફૂલો ચૂંટે છે ત્યારે કળીઓ આનંદ પામે છે કે તેના હાથમાં ભેગા થવાનો તેમનો વારો આવતીકાલે આવવાનો છે. અને તેમના ચહેરા આનંદથી એટલા હરખાય છે જ્યારે તે આશામાં તેઓ વિકસે છે. શું તેઓ ઉદાસી અનુભવે છે? શું તેમના માથા ઝૂકી જાય છે? શું તેઓ કોઈ રીતે નિસ્તેજ બની જાય છે? ના. જે ક્ષણે તેઓ જાણે છે કે આવતીકાલે તેમનો વારો છે, તેઓ પોતાની જાતને ઘણી જ ઉત્તેજના અને થનગનાટથી તૈયાર કરી દે છે. તે જ રીતે સાધનાના પંથે દરેકે ચિંતા વગર અને ઉદાસ થયા વગર કે આવતીકાલે તેમનો વારો છે તેવી લાગણી અનુભવીને કે એવું કંઈ જ લગાડ્યા વગર તૈયાર થવું જોઈએ. ઉત્સાહથી ઈશ્વરનું નામ લઈ, કારણ કે આજે કોઈનું મૃત્યુ થયું છે. શરીર એક કાચની નળી જેવું છે. તેની અંદર મન હંમેશા બદલાતું અને અશાંત છે. તેનું બેડોળપણું જોઈ મૃત્યુ તેનું હસવાનું ચાલુ રાખે છે. જીવનરૂપી પંખી ગરબા નવ કાણાવાળું માટલું એમાં રહેલ છે. પક્ષીને શરીર છે તે જ આશ્ચર્ય છે. તે ગરબામાં કેવી રીતે આવ્યું? તે કેવી રીતે ઉડે છે અને જાય છે? નવખંડના સુરો, મુનિઓ અને નરો, નવદ્વીપો શરીરને ઉચકીને લઈ જવાની જેલ હવે આ બધામાં કોણ મિત્ર છે અને કોણ દુશ્મનો છે? જ્યારે અહમ મરી પરવારે છે બધા જ મિત્રો છે, પછી કોઈ દુશ્મન રહેતા નથી. બધાએ આ પાઠ યાદ રાખવા જેવો છે. માણસ કાન દ્વારા આનંદ અને દુઃખ અનુભવે છે, માટે ક્રૂર બાણ જેવા શબ્દો ટાળીને દરેકે એવા શબ્દો બોલવા જોઈએ જે મીઠા, આનંદદાયક અને મૃદુ હોય. અને તે મૃદુતામાં સત્યની મીઠાશ ઉમેરો. શબ્દોને મૃદુ બનાવવા જો જૂઠાણું ઉમેરવામાં આવશે તો તે વધુ દુઃખનો માર્ગ ખુલ્લો કરશે. જે વ્યક્તિ સાધક બનીને તેણે ઘણા જ મૃદુ, મીઠા, સાચા અને આનંદદાયક શબ્દો વાપરવા જોઈએ. આવી વ્યક્તિએ તેમના સારા ગુણોથી પોતે ઓળખાઈ જવું જોઈએ. આમ જ સાધક બન્યા છે. તેમનું મન મથુરા છે, હૃદય દ્વારકા છે અને શરીર કાશી છે. દસમા દરવાજાની બેઠકે પ્રાણ જ્યોતિને પ્રભા કે દીપ્તિનો અહેસાસ થવો શક્ય છે. જો હૃદય પવિત્ર કે ચોખ્ખું ન હોય તો બધા જ પ્રયત્નો નકામા છે. માછલીને જુઓ. અંત સુધી પાણીમાં રહેવા છતાં શું તેણે પોતાની ગંદી વાસથી જરાય છુટકારો મેળવ્યો છે? ના. જ્યાં સુધી માણસનું હૃદય અહમની ભ્રમણાથી ભરેલું છે ત્યાં સુધી હૃદય સુધીની ગમે તેટલી સાધનામાં તે ડૂબેલો રહે, માણસની વાસના અદૃશ્ય થશે નહીં। આવા માણસને જો એ હું અને મારીની લાગણીથી છુટકારો માગવા ઈચ્છતો હોય તો તેણે હરિની પૂજા કરવી જ જોઈએ। તેણે ગમા અને અણગમા વગર સાધક બનવું જોઈએ। સાધુ સ્વભાવ સાથેના એક જ હૃદયમાં આવા વિકારો સહ અસ્તિત્વ ધરાવી શકે જ નહીં। એક જ સમય એક જ જગ્યાએ અંધકાર અને પ્રકાશ સહ અસ્તિત્વ ધરાવી જ ન શકે કે જેના હૃદય ઉપર 6 વિકારોની ટોળી રાજ્ય કરતી હોય। તેનો મંત્રી અહંકાર જ હોઈ શકે। જેમના આવા મંત્રી હોય તેઓ મૂર્ખ માણસોથી પણ બદતર છે। પછી ભલેને તેઓ ગમે તેટલા મોટા પંડિત સાધુ કે સંન્યાસી હોવાનો દાવો કરતા હોય, અત્તર ઉચકીને લઈ જતો ગધેડો શું હાથી બની શકે? શું સુખડની ભારી ઉચકવા માત્રથી ગધેડો હાથીમાં બદલાઈ જાય છે? તે વજન માણી શકે છે, સુગંધ નહીં। પણ હાથી વજનની પરવા કરતો નથી, તે મીઠી સુગંધ માણે છે, ખરું ને? તેવી જ રીતે સાધક કે સંન્યાસી કે ભક્ત માત્ર શુદ્ધ સત્ય જ ગ્રહણ કરશે। સારી પ્રવૃત્તિઓનો શુદ્ધ અર્ક દિવ્યતા વેદો અને ઉપનિષદોનો। બીજી બાજુએ કોઈ જો માત્ર પાંડિત્ય વિદ્યા અને કજિયાઓ માટે દલીલો ચાલુ રાખશે તો તેને માત્ર તર્કશાસ્ત્રનો ભાર જ મળશે અને તેને સત્યની સુવાસ ગુમાવવી પડશે। પ્રેક્ષકો તેની પ્રશંસા શાસ્ત્રો અને વેદોના મૂર્ત સ્વરૂપે કરશે, પણ જ્યાં જ્યાં આવશ્યક તત્વો ખૂટતા હોય ત્યાં તેમને મૂર્તિ શી રીતે કહી શકાય? જેમને અર્કની શોધ છે તેમને માટે બોજ વિચારણામાં લેવાનો ન હોય, માત્ર તર્ક જ કામે લગાડ્યા કરવાના હોય તો કશું મહત્વનું સાંપડતું નથી। પ્રભુના સતત સ્મરણ માટે પ્રેમ જ એકમાત્ર સાધન છે। તે સાધનને મજબૂત અને સહી સલામત રાખવા માટે સાધકને બીજી કોઈ સાધનાની નહીં પણ વિવેકના જ્ઞાનની જરૂર પડે છે। દુનિયામાં એવા ઘણા છે જે પોતાની વિશાળ વિદ્વતાનો ઉપયોગ કજિયાઓમાં કરે છે અને માને છે કે પોતે શ્રેષ્ઠી છે। આ એક મહાન ભૂલ છે। જો તેઓ સાચે જ આટલા વિદ્વાન છે તો બિલકુલ કજિયાઓ કરશે જ નહીં, તેઓ શાંતિ ધારણ કરશે એક માનવંતા માર્ગ તરીકે। કારણ કે જેઓ વિદ્યામાં ઉન્નત છે તેમણે વેદો શાસ્ત્રો અને ઉપનિષદોના અર્કને અનુભવ્યો હશે જ। તેઓ સમજશે કે તે અર્કનો પ્રકાર, તેનું હાર્દ, દિવ્યતાની પવિત્રતાનો તે ઉચ્ચાર કરે છે તે એક જ છે। પછી તેઓ ગમે તે રીતે તેનો અહેસાસ કરે। તેઓ જાણે છે કે ઈશ્વર ગમે તે સ્વરૂપે દર્શન આપે, તે જેવી ભાવના સાથે સંકળાયેલો હોય તેને તેવા જ અનુભવો કરાવે છે। આ બે પૈકી જે મહત્વનું છે તે છે એકમતી, સમતા, વિકાર મુક્તિ અર્થાત ગમા અને અણગમામાંથી મુક્તિ અને ન કે દલીલબાજીની પ્રાપ્તિ। આપણે શા માટે આ બધી સાધના જપ ધ્યાન ભજન વગેરે કરીએ છીએ? શું એ એક મત એક ધ્યેય મેળવવા માટે નથી? એકવાર તે એક ધ્યેય મળી જાય પછી માનવ પ્રયત્નો બિનજરૂરી બની જાય છે, ત્યારે તેનું આંતરિક મહત્વ તેને ઉજાગર થશે। માટે જેઓ સાધક થવા ઉત્સુક હોય મુક્તિ પ્રાપ્ત કરવા તેમણે તર્ક વિતર્કમાં પડવું નહીં। તેમણે જે એક ધ્યાન પ્રાપ્ત કર્યું હોય તેનું રક્ષણ કરવું જોઈએ। તેમણે ખરાબ લાગણીઓથી લલચાવવું નહીં, તેમણે પોતાના દોષ જોવા જોઈએ અને તેમણે દોહરાવવા ન જોઈએ। તેમણે જે એક લક્ષ્યબિંદુ પ્રાપ્ત કર્યું હોય તેનું રક્ષણ કરવું જોઈએ, તેની રખેવાળી કરવી જોઈએ। જે ધ્યેય પાછળ તેઓ છે તેની ઉપર જ નજર કેન્દ્રિત કરવી જોઈએ। તેમ કરતાં તેના માર્ગમાં જે કાંઈ મુશ્કેલીઓ પરાજયો અંતરાયોનો સામનો તેમને કરવો પડે તેમને રસ્તાનો કચરો માનવો જોઈએ। જે બાબતો આનંદ અને ઉત્સાહ આપે તેમની ઉપર આધાર રાખવો જોઈએ અને નાની મોટી બધી જ વસ્તુઓ માટેની શંકાઓ કરી કિંમતી સમય વેડફી દેવો જોઈએ નહીં। બીજું બધું ભલે બિનમહત્વનું હોય આ બેને જરૂરી હોય ધ્યાને લેવું જ પડશે। એક, મિથ્યાભિમાન કે હું બધું જાણું છું, અને બે, શું તે છે કે નથી એવી શંકા। આ બે મુખ્ય શત્રુઓ છે સાધકના। આ શત્રુઓ કોણ છે? તેનાથી શું ફરક પડે છે? તમારે તમારા માટે તમારી અસલિયત ઉપર દ્રઢ રહેવું જોઈએ. જો તે પવિત્ર હશે તો બધું જ શુદ્ધ કે પવિત્ર હશે. જો તે સાચું હશે તો બધું જ સાચું હશે. કુદરત ઘણા રંગોથી પ્રકાશિત છે. જો કે તમે ભૂરા ચશ્મા પહેરશો તો તમને માત્ર ને માત્ર જે રંગના ચશ્મા પહેર્યા હશે તે જ રંગ દેખાશે, અર્થાત ભૂરો રંગ જ દેખાશે, ખરું ને? જો દુનિયા તમને મતભેદવાળી ભાસતી હોય તો તમારામાં દોષ છે, તેના લીધે જ છે. જો બધું પ્રેમ જેવું દેખાતું હોય તો તે માત્ર તમારો પ્રેમ છે. આ બંને માટે તમારામાં રહી લાગણી જ કારણ છે. પોતામાં દોષો છે તેથી તેમને દુનિયા દોષયુક્ત દેખાય છે. પોતાને દોષનું ભાન ન હોય તેને દોષ શોધે નહીં જડે, કેમ કે પ્રથમ તેમણે જાણવું જોઈએ કે દોષ શું છે. હવે પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ઈશ્વરમાં પોતાનામાં દોષો છે? કારણ કે તે પોતે પણ દોષો શોધે છે. પણ એવું શી રીતે કહી શકાય કે ઈશ્વર દોષોની શોધમાં છે? તે માત્ર સારપ શોધે છે અને નહીં કે દોષો અને પાપો. તેઓ દરેકના ગુણ ઉપર આધાર રાખે છે. ઈશ્વર કોઈનો દરજ્જો, જાતિ, ધર્મ, કુટુંબ કે ગોત્ર નહીં તપાસે. તે તો માત્ર ધર્મ, નૈતિકતા, સદ્ભાવ જ જુએ છે. જેઓ આ સદ્ભાવથી યુક્ત છે તેઓ તેની કૃપાને લાયક છે, પછી તે ગમે તે હોય. માટે સદ્ભાવ, સારાપણું કે ભલાઈ અને ધર્મ કે નૈતિકતા વિકસાવો, જીવો અને પ્રેમ તથા આનંદમાં રહો, આ બે પૂરતા છે. મુક્તિ અચૂક મળશે જ. માનવ અને દાનવ, તેમના ચારિત્રમાં તફાવત. માનવો કે માણસો પ્રેમથી ભરપૂર હોય છે. તેમના હૃદય દયાના ઝરણા હોય છે. તેમને સાચી વાણીનું વરદાન હોય છે. માણસના મનની લાક્ષણિકતા શાંતિ છે. મનનો તે જન્મજાત ગુણ છે. શાંતિની શોધ માટે બીજે કશે જ જવાની જરૂર નથી. જેવી રીતે સોનું અને ચાંદી જમીનની નીચે અને મોતી અને પરવાળું દરિયાની નીચે છુપાયેલા હોય છે, તે જ રીતે મનની પ્રવૃત્તિઓની નીચે શાંતિ અને આનંદ છુપાયેલા હોય છે. આ છુપાયેલી સંપત્તિને મેળવવા ઈચ્છુક જો ડૂબકી મારીને પોતાની માનસિક પ્રવૃત્તિઓ અંદરની બાજુ તરફ લઈ જાય, એટલે કે અંતર્મુખી બનાવે, તો તે પછી પ્રેમસભર બને છે. જેમને આ રીતે પોતાને પ્રેમથી ભરી દીધા છે અને જેઓ માત્ર અને જોવા પ્રેમના પ્રકાશમાં જીવે છે, તેમને જ માણસો કહી શકાય. જેઓ પ્રેમવિહીન છે તેઓ દાનવો, રાક્ષસો કે અર્ધમાનવો છે. પ્રેમનો પવિત્ર ગુણ સંતાયેલો નહીં રહે, તે હંમેશા કાયમ રહેશે બદલાયા વગર. તે એક અદૃશ્ય છે. જેઓ પ્રેમથી સંતૃપ્ત છે તેઓ ઈર્ષા, સ્વાર્થ, અન્યાય, ખોટા અને ગેરવર્તણૂકને લાયક નહીં બને. પણ તેમનામાં જેમનામાં પ્રેમ નથી તેમનામાં બીજા બધા ઉપરાંત આ ઉપરોક્ત ગુણો તો હશે જ. દાનવો તે છે જે પ્રેમને કચરી નાખે છે અને ઉતરતી જ કક્ષાના ગુણોને મહત્ત્વના ગણે છે. જ્યારે માનવો તે છે જે તે ઉતરતી કક્ષાના ગુણોને મારી નાખવા યોગ્ય સાપ જેવા માને છે. પ્રેમ જ માત્ર એવો ગુણ છે જેને પોષવો જોઈએ. ખરાબ વર્તણૂકમાં ખરાબ તેઓ માણસના માનવીયપણાને વિકૃત કરી નાખે છે. પ્રેમ દ્વારા તે પ્રેમથી અભિપ્રેત છે. તે પ્રેમ કે અકલંકિત, નિસ્વાર્થ, શુદ્ધ અને સતત હોય છે. માનવ અને દાનવમાં ફરક માત્ર માં અને દામાં જ છે. પણ માં શબ્દ નરમ, મીઠો અને ચિહ્નમાં શાશ્વત છે. જ્યારે દ સ્વર દયાવિહોણો, કાયદા વગરનો અને બળતો છે. જેમનામાં મીઠાશ નથી અને જેઓ શાશ્વતતા માટેની ઝંખનાને દબાવી દેવા પ્રયાસ કરે છે, શું તેઓ માણસો છે? જો કે તેમનું રૂપ માનવનું છે, છતાં તેમનો સ્વભાવ દાનવનો છે. કેમ કે મુખ્ય વસ્તુરૂપ નહીં પણ ચારિત્ર છે. જો તેમનામાં દયા અને સચ્ચાઈ ન હોય, જો તેમનો સ્વભાવ દાનવોનો હોય, તો તેવા માનવ સ્વરૂપવાળાઓને માણસ શી રીતે કહી શકાય? ના, તેમને તેમ કહી ન જ શકાય. હવે મારા ધાર્મિક પ્રવચનોમાં જે વાક્યો રૂપના આધારે નહીં, તેઓ માણસોના ગુણ ઉપર આધારિત છે. માણસોના દાનવ પુષ્કળ પ્રમાણમાં છે. બંને એક સરખા દેખાય છે, પણ તેમના ગુણો તેમને માનવ અને દાનવ વચ્ચેનો તફાવત દર્શાવે છે. માનવો પોતે જાતે નરમ, મીઠા, સચ્ચાઈ, પ્રેમ અને સત્યના કાર્યોમાં રચાપચા રાખે છે અને તેઓ પોતાની અમરતાના અહેસાસ કરવાની શક્યતાઓને વ્યક્ત કરવાના સાક્ષી હોય છે. તેમનો સ્વભાવ તેમના ચહેરા ઉપર આનંદરૂપે ચળકે છે, પણ તે સારાપણા વગર ભલે તે આનંદથી મોહિત થઈ જશે છતાં પણ તેમનો ચહેરો દાનવોનો નાશવંત અગ્નિ જ દર્શાવશે, તેના ઉપર આનંદની કૃપા નહીં હોય. આજના શબ્દો માત્ર ગઈકાલના કાર્યો જ છે. ત્રેતાયુગ દરમિયાન જ્યારે નારદે શ્રી રામચંદ્રને પોતાના દાસો, સાધકો અને આકાંક્ષીઓના સ્વભાવ અને લાક્ષણિકતાઓ વિશે પૂછ્યું ત્યારે તેમણે નીચે મુજબ જવાબ આપ્યો. હે નારદ, સાંભળો. જે માણસો મારા દાસ છે તેઓ પ્રેમસભર છે. તેઓ હંમેશા ધર્મ કે સદવર્તનની તરફદારી કરે છે. તેઓ સાચું બોલે છે. તેમનું હૃદય દયાથી પીગળે છે. તેઓ ખોટું કરતા નથી. તેઓ આનંદથી જ બધું ત્યજી દે છે. તેઓ મિતાહારી હોય છે. તેઓ બીજાનું ભલું કરવામાં વ્યસ્ત હોય છે. તેમનામાં સ્વાર્થ નથી હોતો. તેઓ કોઈ શંકાથી પીડાતા નથી. તેઓ ખુશામત સાંભળતા નથી. તેઓ બીજાના સારા સ્વભાવની પ્રશંસા ધ્યાન દઈને સાંભળવા માટે ઉત્સુક હોય છે. તેમનું ચારિત્ર સુંદર, પ્રબળ અને પવિત્ર હોય છે. સાધકો તે હોય છે જેઓ આવા ગુણો પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે અને આવું ચારિત્ર ધરાવે છે. હવે હું તમને જે લોકો મને પ્રિય છે તેમના વિશે કહીશ. જે કોઈ જપ, તપ અને વ્રતમાં લીન હોય, જેનામાં સ્વનિયમન કે સંયમ, નિયમ કે શિસ્ત હોય, જે કોઈમાં શ્રદ્ધા, ધીરજ, ભાઈચારો, દયા અને આનંદ તેમજ મારા પ્રત્યે શુદ્ધ પ્રેમ હોય, હવે મારા સાચા ભક્તો વિશે, જે કોઈ વિવેક અને વૈરાગ્ય અને વિનય અને વિજ્ઞાન, વિવેક અને ત્યાગથી, દયા કે માનવતા અને શાણપણથી, અસલિયતના જ્ઞાનથી અવગત હોય, જે કોઈ હંમેશા મારી લીલાના વિચારમાં ડૂબેલા હોય, જે કોઈ આખો વખત અને બધી જ પરિસ્થિતિમાં મારા નામમાં નિવાસ કરતા હોય અને જેઓ જ્યારે ઈશ્વરનું નામ કોઈ પણ હોઠથી લેવાય ત્યારે આંસુ કે પ્રેમ વહેવડાવતા હોય, તેઓ મારા અસલી ભક્તો છે. રામે નારદને આવો જવાબ આપ્યો. તેથી ભગવાન દરેક રીતે અને આખો વખત જેમણે તેમની સંપૂર્ણ અને શુદ્ધ રીતે પૂજા કરી છે, તેમનું રક્ષણ જેવી રીતે એક માતા પોતાના બાળકોનું, એક ગાય તેના વાછરડાનું ભયથી અને પાપણોનું આંખનું રક્ષણ વિના પ્રયત્ને સાહજિક રીતે આપોઆપ કરશે. જ્યારે બાળક મોટું થઈ જાય છે ત્યારે તેની માતા તેની સલામતી માટે એટલું બધું ધ્યાન નથી આપતી. સગુણ ભક્ત ભગવાનના નાના બાળક જેવો છે, તેથી તેનામાં ઈશ્વર સિવાયની શક્તિ નથી હોતી. જ્ઞાની માટે તેની પોતાની શક્તિ પૂરતી છે. તેથી જ્યાં સુધી કોઈ પોતાની તાકાત ઉપર નિર્ભર નથી થતો ત્યાં સુધી તે ભગવાનના હાથમાં નાનું બાળક છે. સગુણ ભક્તની જેમ સગુણ ભક્ત બન્યા વગર કોઈ પણ નિર્ગુણ ભક્ત નથી બની શકતો. તેથી ભક્તોએ નાના બાળકોની જેમ માતાના ખોળામાં ઉછરવું જોઈએ અને ત્યાર પછી જ જ્ઞાની થવું જોઈએ, જે પોતાની તાકાત ઉપર આધાર કે વિશ્વાસ રાખે અને મુક્ત બને. છતાં બંનેને શક્તિનો એક જ સ્ત્રોત છે, તે છે માતા. તેઓ ખરેખર નસીબદાર છે જેમણે આ ભક્તિ માર્ગનું રહસ્ય સમજી લીધું છે, જેમણે એક જ મુક્તિ ભક્તિ વિકસાવી છે અને પોતાના ચારિત્રના ગુણોને સબળ બનાવ્યા છે, અને જેમણે પોતાને ઈશ્વરના ખોળામાં નાના બાળકની જેમ બદલાઈને મુકાવ્યા છે, અને જે દરેક બાબત તેના દ્વારા કરાવે છે જેમ તેઓ ઈચ્છે તેમ. માટે જેમને દાસ, ભક્તો, પ્રિયો અને અનન્ય ભક્તોની થવાની ઝંખના છે, તેમણે તેને અનુરૂપ માર્ગ નામ લઈ તે મુજબ કાર્ય કરવું જોઈએ. ભક્તોએ ભક્તિની ઉપર મુજબની લાક્ષણિકતાઓ વિકસાવવી, પ્રિયોએ ભગવાનના પ્રેમનું અનુસરણ કરવું જોઈએ, અનન્ય ભક્તોએ પોતાની જાતને સંપૂર્ણ રીતે શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ, માત્ર વાંચન અને જીભ ઉપર નામ લેવાથી કાંઈ નહીં થાય. આનંદ માત્ર કાર્યનું જ પરિણામ છે. આ આનંદ જાતિ, જ્ઞાતિ કે લિંગ ઉપર આધારિત નથી. તે જમાનામાં પણ જ્યારે શ્રીરામ શબરી પાસે આવ્યા, તેણીએ શ્રીરામને નીચે મુજબ પૂછ્યું હતું. જ્યારે રામ આનંદથી શબરી દ્વારા પસંદ કરાયેલા અને એકે એક ફળ અને મૂળ ચાખીને મુકાયેલું તે આરગતા હતા. પ્રભુ, હું તો એક સ્ત્રી છું અને વધારામાં હું મંદ બુદ્ધિની છું, ઉપરાંત નીચી જાતિમાં જન્મી છું. હું તમારા વખાણ કેવી રીતે કરી શકું? શું કરવું, કેવી રીતે કરવું, હું કાંઈ જાણતી નથી. પછી શ્રી રામે સસ્મિત કહ્યું, શબરી, મારું ધ્યેય માત્ર ભક્તિની સગાઈ છે. મારે જાતિ કે જ્ઞાતિ સાથે કોઈ સંબંધ નથી. ભક્તિ વગર સામાજિક દરજ્જો, ધન અને ચારિત્ર શા કામના? જે વાદળાઓમાં વરસાદ નથી હોતો, જે આકાશમાં પવનથી આમતેમ ફંગોળાય છે, આ લોકો ભક્તિ વગર પવનની દયા ઉપર જ જીવે છે. તેમનો સામાજિક દરજ્જો, જ્ઞાતિમાં ધન, સત્તા અને કીર્તિ ગમે તેટલી હોય, ભક્તો મને નવ માર્ગોએ આવીને મળે છે. તેમાંનો ગમે તે મારી પાસે લઈ આવે છે. પછી શબરીએ પ્રાર્થના કરી અને શ્રીરામે જવાબ આપ્યો. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ નામસ્મરણમ, પાદસેવનમ, વંદનમ, દાસ્યમ, સ્નેહમ, આત્મનિવેદનમ. જો કોઈ ભક્ત નિષ્ઠાપૂર્વક આ માર્ગો પૈકી કોઈ પણ એકનું આચરણ કરે તો તે મને પામી શકે છે. આ નવ પ્રકારની ભક્તિથી હું બંધાયેલો છું. તેમજ યોગીઓને માટે પણ ઘણી મુશ્કેલ છે તેવી તક જોઈને, સ્પર્શ કરીને અને બોલીને તમે મને ઘણી સરળતાથી મેળવી શકો છો. આજ તમે જીવનના હેતુનો અહેસાસ કર્યો છે. જુઓ, આજના શબ્દો માત્ર ગઈકાલના કાર્યો છે.
ઓમ શ્રી સાઈરામ. પ્રેમવાહિની પાન નંબર 37 ઉપર ભાગ 7 પૂર્ણ થાય છે. જય સાઈરામ.